અવગુણ નો ભંડાર, જય મહારાજ પાસે પણ લક્ષ્મણદાસજી મહારાજ સહિત ભક્તો મારા અવગુણ ના ભંડાર ભર્યા, મારા વિકાર તો ના જાય કહ્યા, તમો કૃપા નાથે નથી લયા. સતગુરુ મહારાજ પૂરણ પ્રેમ દયાળ ની મૂર્તિ છો તમે. બસ ભરતજી એ પણ ઈ જ પ્રમાણે પ્રાર્થના કરી છે જે લક્ષ્મણદાસજી મહારાજે પ્રાર્થના કરી. જય મહારાજ ને રામ ને સંત રામ, આ લક્ષ્મણદાસજી છે. તો એવા ભાવપૂર્વક ભરતજી એ વંદન કરી, વિનંતી કરી ને કહ્યું કે પ્રભુ હું આવો અભાગ્યો અને અવગુણ ઉદધી, અવગુણ એટલા બધા પડેલા છે કે દરિયાને માપો જોઈ, જેમ એક લીટર, પચાસ લીટર, લાખ લીટર માપી જોવો જોઈએ, અબજ લીટર મપાશે. તો અહીંયા આગળ કહ્યું ઉદધી અઘાધુ અવગુણ ઉદધી અઘાધુ, હું અવગુણ નો એટલો બધો ઊંડો અઘાધ દરિયો છું, જેમ દરિયાનું ઊંડાણ ન માપી શકાય, ન નીકળી શકે, એમ મારા અવગુણ પ્રભુ આપના આપ નહીં માપી શકો, એટલા ઊંડા છે. તો અવગુણના ભંડાર ભર્યા, અને ભંડાર કેવો એટલો બધો મોટો કે વાત ના પૂછો, દરિયા જેવો મોટો, દિલ દરિયા જેવું હોય, પણ અવગુણે દરિયા જેટલા હોય ખરા? તો કે છે કે હું તો એટલા બધા ઉડાણ વાળા અવગુણ નો દરિયો છું, જે સેવક લખી લાજ લજાઈ, જે સામો ઉત્તર આપનારો નોકર કે પુત્ર હોય એને જોઈને શરમ ને પણ શરમ આવે, ક્યાં કેવો છે, જરાય મારી મર્યાદા ના રાખી, શરમ ને પણ લાજ આવે, ક્યારે હું અહિયાં ક્યાં આગળી. કોઈક માણસ એકવાર એક પંડિત ભણી ભણી ગણીને જતા હતા, તે ગુરુજી પાસે આજ્ઞા માંગી જવું, કે જાઉં છું ખરો, પણ જો કે છે કે તું કઈ પણ એ થવું તો આટલું યાદ રાખજે, ગધેડા જેવો કોઈ માણસ સામો ના મળે. રોજ ચાલે, ચાલતા ચાલતા જાય અને કોઈ ગામ આવે ત્યાં ભિક્ષા લઈ, સ્નાન કરી લે જળાશય ની અંદર, પછી પોતાનું ખાવાનું જાતે બનાવી ખાઈને આગળ વધે પોતાનો નિત્ય નિયમ કરીને. એક વાર સરસ મજાના ગામમાંથી ભિક્ષા લઈ આવ્યો, નદી કિનારો સરસ હતો, એને પોતાનું બનાવી લીધું અગ્નિ એ કરીને, પછી એમ થાય જરા સીજે ઠંડુ થાય ત્યાં સુધી લાવીને નહી લઉં તળાવમાં, નદીમાં નાહવા માટે ગયો. એને પોતાની સંધ્યા વંદન પણ કરી લીધા જળાશયમાં જ ઉભા ઉભા, પણ આમ ફરીને જોયું ત્યારે એનું જે બનાવેલું હતું ને, એક ગધેડા એ આંડલીમાં મોઢું નાખીને ખાવા માંડીને ખાઈ ગયું. એટલે પેલા એ કહ્યું, ગુરુજીએ કહ્યું તું ખોટું કામ કરનાર ને ગધાડા જેવો ગણાય. એટલે પેલો કે છે આપ તો આપ ઈ હૈ, દૂસરા હોતા તો કુછ કહેતા ભી તો મેં ઓર ક્યા કહું, કે તું તો એ જ છું, મારે તને જે કેવું છે, દૂસરા હોતા તો કુછ કહેતે ભી તો એ લાજ પણ એમ કે છે, શરમ જેને કહેવાય. જો સેવક લખી લાજ લજાય, આવા માણસને જોઈને, એવા સેવકને જોઈને, એવા પુત્રને જોઈને કે જે બાપની કે શેઠની ભગવાનની સામે બોલતો હોય, ગુરુની સામે બોલતો હોય, તો શરમ ને પણ શરમ આવે કે આ કેવો નિર્લજ્જ છે. બીજો હોત તો એને કઈ કહેતે ખરો, પણ આ નિર્લજ્જને બીજું કહેવું શું. તો આવી સ્થિતિમાં ભરતજીએ પોતાની જાતને મૂકી દીધી કે દૂસરા હોતા તો કુછ કહેતે, મારી જાતને હું બીજું શું કહું. સો લે જો સેવક લખી લાજ લે જાય, તો આમ એને માટે બીજી કોઈ ઉપમા જ ન હોય. ભક્તિની બાબતમાં તો તુલસીજીએ ભરતજીની ઉપમા શોધવા નીકળ્યા હતા, પણ આખા સાહિત્યમાં આખી દુનિયામાં બધે ફરતા ફરતા કહ્યું કે મને ભરતજી માટે કોઈ ઉપમા જડી નહીં કવિ તરીકે, એક સાહિત્યકાર તરીકે. તો એટલું જ કહ્યું, જો ભરત ભરત સમ અહિ, ભરત ભરતના જ જેવો છે, કારણ બીજી ઉપમા જ ના ચડી. આ લાજને પણ શરમને પણ અહીંયા બીજી કોઈ ઉપમા ના ચડી, એટલે શરમને શરમ કહી નાખી, શરમ પણ શરમાઈ ગઈ. તો આટલો સરસ ભાવ તુલસીજીએ ભરતજીમાં પ્રસ્થાપિત કર્યો, અને ભગવાનની સન્મુખ પોતાનું દૈન્ય, પોતાની નમ્રતા પરિપૂર્ણ રીતે સંપૂર્ણ રીતે વ્યક્ત કરી દીધી. કે કેવો સેવક હોય કે જે સેવક ઉત્તર દે સામો જવાબ આપનારો હોય. કોઈ દિવસ પુત્રએ પિતાને સામો જલ્દી જવાબ ન આપવો, શિષ્યએ ગુરુને જલ્દી સામો જવાબ ન આપવો, એ નીતિ અહીંયા ભરતજી બતાવી રહ્યા છે. વડીલ આગળ નાના માણસે જલ્દી પોતાનું મોઢું ન ખોલવું એવા ભાવથી કહ્યું, ઉત્તર દે સુની આવાને શરમ આવે, શરમને પણ શરમ આવે, એટલું કહીને અસમે હું આવો અવગુણનો ભંડાર ભરેલો છું, છતાંય પ્રભુ આપ કૃપાળુ છો, સ્વામી સ્નેહ મારા અવગુણના, છતાંય પૂર્ણ પ્રેમ દયાળની મૂર્તિ છો તમે. આટલા બધા અવગુણ સ્પષ્ટ દેખાવા છતાંય એને માફ કરી દીધા, અને એવા પૂર્ણ પ્રેમના દયાળુ જય મહારાજ સતગુરુ મહારાજ આપનું મૂર્ત સ્વરૂપ છે, પ્રેમનું સ્નેહનું શાંતમ શ્રી સંત રામમ, શાંત સૌમ્ય સ્વરૂપ છે આપનું. એટલે અહીંયા પણ ભરતજીએ ભગવાનને પણ એ પ્રમાણે કહ્યું, સ્વામી સ્નેહ આપનો પ્રેમ, આપનો સાધુ પ્રેમ, સાધુઓ પણ આપના પ્રેમને સરાહની પ્રશંસા કરી રહ્યા છે, આપ એટલા બધા પ્રેમાળ, એટલા બધા વાત્સલ્યશીલ છો, સ્નેહ આપવામાં આપ આટલા બધા ઉદાર છો, એમ કહીને ભરતજીએ ભગવાનને કહ્યું, અસ કૃપાલ મોઈ સોમ, એવા આપ કૃપાળુ છો. કૃપાળુ કેવા છો? સાધુ સંતો મહાપુરુષો જેના સ્વભાવની સરાહના કરે, પ્રશંસા કરે કે ઓહો આવો સાધુ પ્રેમ. સાધુ પ્રેમ એટલે જેમ સાધુ ત્યાગી હોય, બધું જ ત્યાગીને વિરક્ત થઈને પોતાની મસ્તીમાં ફરતો, એમ પ્રેમ પણ પોતાની મસ્તીમાં ફરતો હોય, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગરનો જે પ્રેમ છે એને સાધુ પ્રેમ કહેવાય. અકિંચનતા જેમાં કહેવાય, અકિંચન પ્રેમ, તો એનું કહ્યું સાધુ પ્રેમ. કોઈ પણ અપેક્ષા હોય, બધી અપેક્ષાઓ બધી લાલચોનો ત્યાગ કરી દઈને માત્ર પ્રેમને વાત્સલ્ય આપે એનું નામ છે સાધુ પ્રેમ. અને એવો સાધુ પ્રેમ આપનો છે, પ્રશંસનીય છે, અને એ પ્રશંસનીય સાધુ પ્રેમ હું પ્રાપ્ત કરી રહ્યો છું, એ સ્નેહ મને પ્રાપ્ત થઈ રહ્યો છે, એટલે પ્રભુ આપ મને આજ્ઞા આપો તો પણ મારાથી એ નિર્ણય કે મારે મારાથી એ કોઈ પણ પ્રકારનો મારો ભાવ વ્યક્ત કરી શકાય જ નહીં. આપ ભગવાન છો, વડીલ છો, રાજા છો, પ્રભુ છો, એટલે આપ જે કોઈ આજ્ઞા આપશો એ શિરોધાર્ય કરી લઈશ. હું નિર્ણય નહીં લઈ શકું, હું વિવશ છું, હું અશક્ત છું નિર્ણય લેવાની બાબતમાં, કારણ મારે ન સોચ, ન નીતિ, ન ધર્મ વિચાર. મારી પાસે નીતિ નથી, ધર્મ નથી, વિચાર સરખો નથી કે હું કેવી રીતે આપને આના માટેનો નિર્ણય આપી શકું. અને એટલા માટે કહ્યું કે સો અપરાધ, આ અપરાધ છે, છે એ અપરાધ કરવાની, ગુનો કરવાની મારી કોઈ તૈયારી નથી. આવા સદભાવ પૂર્વક પ્રભુના ચરણની અંદર સમર્પિત થઈ જઈને મોહિસો મત ભાવા એમ કહ્યું, હે કૃપાળુ, હે દયાળુ, હવે મને એ રૂચે છે, જે રૂચે છે કહેવા માંગુ છું. અબ કૃપાલ મોહિસો મત ભાવા, હવે મને એ વાત ચોક્કસ ગમી, એ નિર્ણય મને ચોક્કસ ગમી ગયો. કયો નિર્ણય? સકુચ સ્વામી મન જાઈને પાવા, મારા ભગવાન ના મનની અંદર સહેજ પણ સંકોચ અનુભવાવો જોઈએ નહીં. કોઈ પણ વ્યક્તિ હોય ને, વિવશ કરી નાખે આપણને, સંકોચમાં પડી જઈને એનું કામ કરવું પડે, તો એવી રીતે પ્રભુ હું આપને વિવશ કરવા નથી માંગતો, પ્રભુ ભગવાન હું આપને સંકોચમાં નાખવા નથી માંગતો, આપ જે નિર્ણય આપો, મારો નિર્ણય હું આપવા માટે જરાય શક્તિમાન નથી, મારી કોઈ પણ જાતને, મારી કોઈ એવી ક્ષમતા નથી કે હું આ નિર્ણય આપી શકું.